નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠિમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા અનોખા વિચારકની દુનિયામાં સફર કરવાના છીએ જેમને જીવનને જોવાની, એને જીવવાની એક સાવ જુદી જ કદાચ ક્રાંતિકારી રીત બતાવી.
હા, એક એવો અવાજ જે લગભગ 2500 વર્ષ પહેલાં ગુંજ્યો હતો પણ આજે પણ એટલો જ સુસંગત લાગે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ ઝુઆંગઝીની, જેમનું નામ કદાચ ઝુઆંગઝો પણ હતો.
ચોક્કસ, ઈસવીસન પૂર્વે 4th સદીના ચીની વિચારક અને તાઓવાદના પાયાના સ્તંભોમાંના એક ગણાય. પણ માત્ર દાર્શનિક કહેવું એમના માટે પૂરતું નથી, ખરું ને?
હા, કારણ કે એમની શૈલી જુદી હતી. એ કવિ હતા, કથાકાર હતા, રમૂજનો ઉપયોગ કરતા, કલ્પનાનો ઉપયોગ કરતા, ગહન વિચારોને સાવ સરળ વાર્તાઓમાં વણી લેતા.
બરાબર. અને એમના સમયના જે બીજા મોટા વિચાર પ્રભાવો હતા, જેમ કે કન્ફ્યુશિયસવાદ, મોહિઝમ, કાનૂનીવાદ, એમાંથી સાવ અલગ તરી આવતા હતા. એમનો રસ્તો જુદો હતો
અને એટલે જ કદાચ એ આજે પણ આપણને સ્પર્શે છે. આજના સમયમાં જે સામાજિક દબાણ છે, જે સફળતાની દોડ છે, જે નિશ્ચિતતાનો આગ્રહ છે,
એ બધા સામે ઝુઆંગઝી જાણે એક પ્રશ્નાર્થ મૂકે છે. સરળતામાં પણ સ્વતંત્રતા હોઈ શકે છે એવું કહે છે. માઇન્ડફુલનેસની વાત કરે છે, ભલે શબ્દ ત્યારે નહોતો.
તો ચાલો આજે આ જ વિચારકની ફિલોસોફીમાં ઊંડા ઉતરીએ, સમજીએ કે એમના વિચારો આજે આપણા માટે શું અર્થ ધરાવે છે. આ ચર્ચાનો હેતુ એ જ છે.
અને એમને સમજવા માટે મને લાગે છે કે પહેલા એ સમયને સમજવો પડશે જેમાં તેઓ જીવ્યા.
હા, એ ખૂબ જરૂરી છે. કયો સમય હતો એ?
એ હતો ચીનના ઇતિહાસનો વોરિંગ સ્ટેટ્સ પીરિયડ, એટલે કે ઈસવીસન પૂર્વે લગભગ 475 થી 221. નામ પ્રમાણે જ સતત યુદ્ધોનો સમય.
ઓ, એટલે કે રાજકીય અરાજકતા, હિંસા, ઉથલપાથલ.
એકદમ. જૂનો જે ઝાઉ રાજવંશ હતો એ નબળો પડી ગયો હતો અને જુદા જુદા રાજ્યો સત્તા માટે એકબીજા સાથે લડતા હતા. સમાજમાં ભારે અસ્થિરતા અને ભયનો માહોલ હતો.
તો આવા સમયમાં તો સ્વાભાવિક છે કે લોકો ઉકેલ શોધતા હોય. સમાજને સ્થિર કેવી રીતે કરવો, વ્યવસ્થા કેવી રીતે લાવવી.
બરાબર. અને એટલે જ એ યુગને 100 વિચારધારાઓનો યુગ પણ કહેવાય છે. કન્ફ્યુશિયસ, મોઝી, કાનૂનીવાદીઓ, આ બધા વિચારકો પોતપોતાના ઉકેલો રજૂ કરી રહ્યા હતા. મોટાભાગના સમાજ કેન્દ્રિત હતા.
સમાજને કેવી રીતે સુધારવો, નૈતિક નિયમો શું હોવા જોઈએ, કાયદા કેવા હોવા જોઈએ,
એ બધું. હા, પણ આ બધાની વચ્ચે ઝુઆંગઝીનો અવાજ સાવ જુદો હતો. વ્યક્તિવાદી હતો, પ્રકૃતિવાદી હતો. એમણે કહ્યું કે સમસ્યા બહાર નથી, અંદર છે, સમાજના બંધનોમાં છે.
એટલે એમનો ભાર વ્યક્તિ પર હતો, સમાજ પર નહીં.
મુખ્યત્વે લાઓઝી અને તાઓવાદનો પ્રભાવ હતો જ એમના પર, પણ ઝુઆંગઝીએ એને એક નવી જ દિશા આપી. વધુ મુક્ત, વધુ સાહિત્યક અને વધુ પડકારજનક બનાવી દીધો.
રસપ્રદ. આવા મુક્ત મિજાજના માણસનું પોતાનું જીવન કેવું રહ્યું હશે? એમના અંગત જીવન વિશે કંઈ માહિતી મળે છે?
મળે છે, પણ ઘણી ઓછી. અને જે મળે છે એ પણ સદીઓ પછી લખાયેલા ગ્રંથમાંથી, સિમાકિયાનના રેકોર્ડ્સ ઓફ ધ ગ્રાન્ડ હિસ્ટોરિયનમાંથી.
અચ્છા, તો શું જાણીએ છીએ આપણે?
આપણે જાણીએ છીએ કે તેઓ સોંગ રાજ્યના મેંગ શહેરના હતા. પણ એમના જીવન વિશે જે સૌથી વધુ કહેવાય છે એ છે એમનો જાહેર પદ પ્રત્યેનો તિરસ્કાર.
પહેલી વાત, ચુ રાજ્યના રાજાએ એમને વડાપ્રધાન બનવાની ઓફર કરેલી.
હા, એ જ. રાજા વેઈએ સંદેશોવાહક મોકલીને આટલી મોટી ઓફર કરી અને ઝુઆંગઝીએ શું કહ્યું?
એમણે પેલું ઉદાહરણ આપ્યો, પવિત્ર કાચબાનું, કે જે મરી ગયા પછી સોનાના મંદિરમાં પૂજાય છે.
શું એ કાચબો જીવતા રહીને કાદવમાં પોતાની પૂંછડી ઘસડવાનું પસંદ ન કરત?
અને પછી એમણે જવાબ આપ્યો, હું તો કાદવમાં પૂંછડી ઘસડવાનું પસંદ કરીશ.
શું જવાબ છે? મતલબ કે પ્રતિષ્ઠા, સત્તા, સામાજિક માન્યતા, આ બધા કરતા વ્યક્તિગત સ્વતંત્રતા, પોતાની મરજી મુજબ જીવવું, એ વધુ મહત્વનું હતું એમના માટે.
એકદમ. ભલે પછી એ જીવન ગરીબીમાં હોય કે પછી કોઈને ખબર પણ ન પડે એવું હોય.
આજના માપદંડોથી સાવ વિપરીત વાત.
તો પછી એમનું ગુજરાન કેવી રીતે ચાલતું રહેશે? શું કરતા હશે તેઓ?
કદાચ એવું અનુમાન છે કે કોઈ નાની સરકારી નોકરી કરી હોય. એક ઉલ્લેખ છે કે તેઓ લાકડાના બગીચામાં કારકુન જેવું કામ કરતા હતા, પણ એ મુખ્ય નહોતું. એક મિત્ર હતા, હુઈ શી, તર્કશાસ્ત્રી હતા. એમની સાથે ખૂબ ચર્ચાઓ કરતા રમૂજી પણ ઊંડી.
એટલે એમનું જીવન સત્તા અને સંપત્તિની શોધમાં નહીં પણ બૌદ્ધિક અને આધ્યાત્મિક મુક્તિની શોધમાં વીત્યું.
બરાબર. અને આ જ શોધ આપણને એમના પુસ્તક ધ ઝુઆંગઝીમાં જોવા મળે છે.
હા, એમનું મુખ્ય કાર્ય. આ પુસ્તક વિશે થોડું જણાવો, એ કેવું છે?
જુઓ, આ કોઈ સૂકી ફિલોસોફીનો ગ્રંથ નથી, એ તો સાહિત્ય અને દર્શનનો અદ્ભુત સંગમ છે. વાર્તાઓ, દૃષ્ટાંતો, કલ્પનાના વિહારો, રમૂજ, વિરોધાભાસ, બધું જ છે એમાં.
એટલે વાંચવામાં પણ રસ પડે એવું?
ખૂબ જ. એ તમને હસાવશે, વિચારતા કરશે અને કદાચ તમારી દુનિયા જોવાની રીતને પણ બદલી નાખશે. પરંપરા પ્રમાણે એમાં 33 પ્રકરણો છે.
અને એ બધા એમણે જ લખ્યા છે?
ના, એવું મનાય છે કે પહેલા 7 પ્રકરણ, જેને આંતરિક પ્રકરણો કહેવાય છે, તે મૂળ ઝુઆંગઝીએ લખ્યા છે. એમાં એમના મુખ્ય વિચારો છે. બાકીના બાહ્ય અને વિવિધ પ્રકરણો કદાચ એમના શિષ્યો કે અનુયાયીઓએ પછીથી ઉમેર્યા હશે.
અચ્છા, અને આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું કહેવા માંગે છે?
મુખ્ય હેતુ છે વાસ્તવિકતાના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવો, મુક્તિ કેવી રીતે મળે, અને સૌથી અગત્યનું, તાઓ એટલે કે બ્રહ્માંડના કુદરતી સ્વાભાવિક પ્રવાહ સાથે સુમેળમાં કેવી રીતે જીવવું તેની શોધ કરવી.
તો ચાલો એમના મુખ્ય વિચારોમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ તાઓ અને સ્વાભાવિકતાથી. આ તાઓ શું છે ખરેખર?
તાઓને સમજાવવું અઘરું છે, કારણ કે ઝુઆંગઝી કહે છે કે જેને શબ્દોમાં સમજાવી શકાય એ સાચો તાઓ નથી, પણ એને કુદરતનો સહેજ પ્રવાહ કહી શકાય, સતત બદલાતો વહેતો. એને બુદ્ધિથી પકડવાનું નથી,
પણ અનુભવવાનું છે, એની સાથે એક થવાનું છે.
બરાબર, એની સાથે તાલ મિલાવવાનો છે. અને આ માટે એમને પેલું કુકડિંગનું ઉદાહરણ આપ્યું છે.
એક કસાઈ.
હા, પેલો કસાઈ જે બળદને કાપે છે પણ એની છરીની ધાર ક્યારે બુઠ્ઠી નથી થતી.
એ જ.
કેમ? કારણ કે બળથી નથી કાપતો, એ બળદના શરીરની કુદરતી રચનાને, એના સાંધા, એના પોલાણને અનુસરે છે. એની છરી જાણે પોતાની મેળે રસ્તો શોધી લે છે. એ તાવ સાથે એકરૂપ થઈ ગયો છે.
આ છે ઝિરાન, એટલે કે સ્વાભાવિકતા, પોતાની મેળે થવું તે.
હા, અને આ જ વિચાર વુ વે સાથે જોડાયેલો છે.
વુ વે, આ શબ્દ બહુ સાંભળ્યો છે. એનો અર્થ ઘણીવાર નિષ્ક્રિયતા કરવામાં આવે છે. શું એ બરાબર છે?
ના, એ બહુ સાચી સમજ નથી. વુ વે એટલે આળસુ થઈને બેસી રહેવું એવું નથી. એનો અર્થ છે સહેલું કર્મ અથવા પ્રયત્નરહિત ક્રિયા.
પ્રયત્નરહિત ક્રિયા, એ કેવી રીતે શક્ય બને? કંઈ પણ કરવા માટે પ્રયત્ન તો કરવો પડે ને.
પ્રયત્ન એટલે અહીં બિનજરૂરી જોર લગાવવું, પ્રવાહની વિરુદ્ધ જવું, એ અર્થમાં. વુ વે એટલે પરિસ્થિતિને સમજીને, કુદરતી લયને અનુસરીને, સહેજતાથી કાર્ય કરવું, જેમ પાણી ઢાળ પર વહે એમ, બિનજરૂરી દબાણ કે સંઘર્ષ વગર.
અચ્છા, એટલે કુશળતાપૂર્વક, યોગ્ય સમયે, યોગ્ય રીતે કાર્ય કરવું, તે જડતા નહીં.
બિલકુલ, એ એક પ્રકારની માસ્ટરી છે, બિનજરૂરી હસ્તક્ષેપ ટાળવું તે.
આ સ્વાભાવિકતા અને પ્રવાહની વાત પરથી મને એમનો પેલો બીજો મોટો વિચાર યાદ આવે છે, જ્ઞાનની નિશ્ચિતતા પરનો સવાલ, એમનો સંશયવાદ.
હા, એમનો સંશયવાદ ખૂબ જ મૂળભૂત હતો. શું આપણે ખરેખર કશું ખાતરીપૂર્વક જાણી શકીએ? અને આનો ઉત્તમ નમૂનો છે એમનું પેલું પતંગિયાનું સ્વપ્ન.
ઓ હા, એ તો ખૂબ જ પ્રખ્યાત છે. શું હતું એ સ્વપ્ન?
ઝુઆંગઝી એકવાર સ્વપ્નમાં જુએ છે કે તેઓ એક પતંગિયું છે, આમ તેમ ઉડી રહ્યા છે, ખૂબ ખુશ છે. પોતે ઝુઆંગઝી છે એનું ભાન જ નથી.
પછી
અચાનક જાગી જાય છે અને જુએ છે તો પોતે ઝુઆંગઝી છે. પણ હવે એમને શંકા થાય છે, શું હું ઝુઆંગઝી છું જેણે હમણાં પતંગિયું બનવાનું સ્વપ્ન જોયું, કે પછી હું એક પતંગિયું છું જે અત્યારે ઝુઆંગઝી હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે?
વાહ, આ તો મનને ચકરાવે ચડાવી દે એવો સવાલ છે. વાસ્તવિકતા શું છે? સ્વ શું છે? આપણે કોણ છીએ?
બરાબર, આ વાર્તા આપણા જ્ઞાનની મર્યાદાઓ, આપણા દૃષ્ટિકોણની સાપેક્ષતા અને વાસ્તવિકતાના વ્યક્તિલક્ષી સ્વભાવ તરફ ઇશારો કરે છે. કોઈ અંતિમ જવાબ નથી.
અને આ જ વિચાર કદાચ એમના આપેલા બિન ઉપયોગીની ઉપયોગીતાવાળા ખ્યાલમાં પણ દેખાય છે, નહીં?
ચોક્કસ. વુ યોંગ ઝી યોંગ, સમાજ હંમેશા ઉપયોગીને જ મહત્વ આપે છે, જેનું કંઈક દેખીતું પરિણામ આવે, જે કંઈ ઉત્પાદન કરે.
હા, આજે પણ એવું જ છે. પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી, યુટિલિટી, આ જ શબ્દો સાંભળવા મળે છે.
ઝુઆંગઝી કહે છે કે જે નકામું ગણાય છે એની પણ એક આગવી ઉપયોગીતા છે. એમણે પેલા વાંકાચૂકા ગાંઠવાળા ઝાડનું ઉદાહરણ આપ્યું.
હા, જેને કોઈ સુથાર કાપવા તૈયાર નથી કારણ કે એનું લાકડું કામનું નથી.
બરાબર. પણ ઝ્વાંગજી કહે છે કે એની આ બિનઉપયોગીતા જ એનું રક્ષણ કરે છે. એને કોઈ કાપતું નથી એટલે એ મોટું થાય છે, છાંયો આપે છે, લાંબુ જીવે છે.
એટલે જે સમાજની નજરે નકામું છે તે જ એને માટે મુક્તિ અને જીવન બક્ષે છે. આ તો પરંપરાગત સફળતાની વ્યાખ્યા પર જ સીધો પ્રહાર છે.
હા, સાચી સ્વતંત્રતા અને મૂલ્ય ઘણીવાર સમાજના ઉપયોગીતાવાદી માપદંડોની બહાર જ જોવા મળે છે.
જો બધું જ આટલું સાપેક્ષ છે, દૃષ્ટિકોણ પર આધારિત છે, તો પછી જીવન અને મૃત્યુ જેવા મોટા ખ્યાલો વિશે એમનો શું મત હતો? શું એ પણ સાપેક્ષતા?
હા, એમના માટે જીવન અને મૃત્યુ બે અલગ વિરોધી વસ્તુઓ નહોતી. એ તો એક જ પ્રક્રિયાના બે ભાગ હતા, કુદરતી પરિવર્તનના તબક્કા.
પરિવર્તન
મતલબ કે?
મતલબ
કે મૃત્યુએ અંત નથી પણ રૂપાંતરણ છે, અસ્તિત્વના એક સ્વરૂપમાંથી બીજામાં જવું. એમની પત્નીના મૃત્યુનો પ્રસંગ આ સમજાવે છે.
ઓ હા, એમના મિત્ર હોઈશી એમને શોક કરવાને બદલે વાસણ વગાડીને ગાતા જુએ છે.
બરાબર. હુઈશીને સ્વાભાવિક રીતે જ આઘાત લાગે છે. પણ ઝ્વાંગજી સમજાવે છે કે શરૂઆતમાં મને પણ દુઃખ થયું, પણ પછી વિચાર્યું કે તેણી તો પ્રકૃતિના મહાન પરિવર્તનમાં ભળી ગઈ છે, જેમ વસંત પછી ગ્રીષ્મ આવે તેમ. એના માટે શોક કરવો એ તો કુદરતના ક્રમને ન સમજવા બરાબર છે.
એટલે મૃત્યુનો પણ ડર વગર સહેજતાથી સ્વીકાર, પરિવર્તનના ભાગરૂપે.
હા, એ જ સાચી સમજણ.
આ બધી સ્થિતિએ પહોંચવા માટે પ્રવાહ સાથે વહેવું, સાપેક્ષતા સમજવી, પરિવર્તન સ્વીકારવું, એના માટે મન કેવું હોવું જોઈએ એ વિશે કંઈ કહ્યું છે એમને?
હા, એમણે મન અરીસા જેવો, માઇન્ડ લાઇક અ મિરર નો આદર્શ આપ્યો છે.
અરીસા જેવું એટલે?
અરીસો શું કરે? સામે જે હોય એને બરાબર પ્રતિબિંબિત કરે, પણ એ કશું પકડી રાખતો નથી. કોઈ વસ્તુ જાય એટલે એનું પ્રતિબિંબ પણ જતું રહે. એ કોઈ પૂર્વગ્રહ નથી રાખતો, કોઈ નિર્ણય નથી બાંધતો.
અચ્છા,
એટલે મન પણ એવું જ હોવું જોઈએ, જે આવે એને જુએ પણ વળગી ન રહે.
બરાબર. વર્તમાન ક્ષણમાં જે છે તેને સ્પષ્ટપણે જુએ, પણ ભૂતકાળની સ્મૃતિઓ કે ભવિષ્યની ચિંતાઓમાં ફસાય નહીં. ગ્રહણ કરે પણ સંગ્રહ ન કરે, અનાસક્ત રહે. આ માટે એમણે મનનો ઉપવાસ અને બેસીને ભૂલી જવું જેવી ધ્યાન પદ્ધતિઓનો પણ ઇશારો કર્યો છે.
આ બધું સાંભળીને લાગે છે કે પાછળથી જે ઝેન બૌદ્ધ ધર્મ વિકસ્યો એના પર ઝ્વાંગજીનો ઘણો પ્રભાવ પડ્યો હશે.
ચોક્કસ. ઝેન બૌદ્ધ ધર્મ જ્યારે ચીનમાં આવ્યો ત્યારે તેના ઘણા વિચારો તાઓવાદી, ખાસ કરીને ઝ્વાંગજીના વિચારોના સંદર્ભમાં જ સમજવામાં આવ્યા. સ્વાભાવિકતા, શૂન્યતા, ભાષાની મર્યાદાઓ, આ બધા ખ્યાલો ઝેનમાં પણ મહત્વના બન્યા.
જો આપણે એમના સમકાલીન વિચારકો સાથે એમની સરખામણી કરીએ તો કન્ફ્યુશિયસ સાથેનો ભેદ તો સ્પષ્ટ દેખાય છે. હા, એકદમ. કન્ફ્યુશિયસનો ભાર સામાજિક ભૂમિકાઓ, રીત રિવાજો, નૈતિક શિસ્ત પર હતો, સમાજને કેવી રીતે વ્યવસ્થિત રાખવો.
જ્યારે ઝ્વાંગઝીનો ભાર વ્યક્તિગત સ્વતંત્રતા, સમાજના બંધનોથી મુક્તિ, પ્રકૃતિ સાથે એકરૂપતા પર હતો. જાણે કન્ફ્યુશિયસ સમાજને સુધારવા માંગતા હતા અને ઝ્વાંગઝી વ્યક્તિને સમાજમાંથી મુક્ત કરવા માંગતા હતા.
સચોટ રીતે કહ્યું. અને લાઓઝી સાથે સરખાવીએ તો બંને તાઓવાદના મુખ્ય આધારસ્તંભ છે.
હા, પણ લાઓઝીનું તાઓ તેચિંગ થોડું વધુ ગૂઢ, સૂત્રાત્મક અને ક્યારેક રાજકીય પણ લાગે છે, નહીં?
બરાબર. જ્યારે ઝ્વાંગઝીનું લખાણ વધુ વર્ણનાત્મક છે, કથાઓ અને દ્રષ્ટાંતોથી ભરેલું છે, વધુ રમતિયાળ છે અને એનો મુખ્ય ઝોક વ્યક્તિની ચેતનાની મુક્તિ પર છે. ઝ્વાંગઝીએ તાઓવાદને જાણે પાંખો આપી અને વધુ જીવંત બનાવ્યો.
પશ્ચિમી ફિલોસોફીમાં કોઈની સાથે એમની સરખામણી થઈ શકે?
કેટલાક લોકો હેરેક્લિટસ સાથે સરખાવે છે કારણ કે બંને પરિવર્તનના વિચાર પર ભાર મૂકે છે, અથવા કદાચ સોક્રેટિસ સાથે પરંપરાગત જ્ઞાન પર પ્રશ્નો ઉઠાવવાની બાબતમાં. પણ ઝ્વાંગઝીનો ભાર તર્ક કરતા અનુભૂતિ અને સહજ જ્ઞાન પર વધુ છે, જે પશ્ચિમી પરંપરાથી થોડું અલગ પડે છે.
અને આ વિચારોનો વારસો આજે પણ કેટલો વિસ્તરેલો છે? ઝેન બૌદ્ધ ધર્મ સિવાય બીજે ક્યાં એમનો પ્રભાવ દેખાય છે?
ચીની કળા અને સાહિત્ય પર તો એમનો પ્રભાવ જબરદસ્ત છે, ખાસ કરીને લેન્ડસ્કેપ પેઇન્ટિંગ અને કવિતા પર. પ્રકૃતિને માત્ર જોવી નહીં પણ એની અંદરના તત્વને, એના ચીને અનુભવવું અને વ્યક્ત કરવું આ વિચાર ઝ્વાંગઝીમાંથી આવે છે.
અને આજના સમયમાં આટલી ભાગદોડ અને તળાવભરી જિંદગીમાં એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
મને લાગે છે કે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. મહત્વાકાંક્ષા, સફળતાની વ્યાખ્યા, સતત ડેટા અને માહિતીનો મારો, સામાજિક દબાવ, આ બધાની વચ્ચે ઝ્વાંગઝી આપણને થોભીને વિચારવા કહે છે. સ્વાભાવિકતા અપનાવો, નિશ્ચિતતા પર સવાલ ઉઠાવો, સરળતામાં સ્વતંત્રતા શોધો.
હા, માઇન્ડફુલનેસની જે વાત થાય છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, વૈકલ્પિક જીવનશૈલીની શોધ, માનસિક લવચિકતા, આ બધામાં ક્યાંક ને ક્યાંક ઝ્વાંગઝીનો સૂર સંભળાય છે.
બિલકુલ, પોસ્ટમોડર્ન વિચારધારામાં પણ જે પરિપ્રેક્ષ્યની સાપેક્ષતાની વાત આવે છે એની સાથે પણ એમનું જોડાણ દેખાય છે.
એમના કેટલાક અવતરણો તો ખરેખર મનમાં વસી જાય એવા છે. પતંગિયાનું સ્વપ્ન તો છે જ, પણ પેલું માછલીના આનંદવાળું.
હા, એ પણ બહુ મજેદાર સંવાદ છે. ઝ્વાંગઝી અને હુઈશી નદી કિનારે ઊભા છે. ઝ્વાંગઝી કહે છે, જુઓ પેલી માછલીઓ કેવી મુક્તપણે તરી રહી છે, આ જ એમનો આનંદ છે.
અને તર્કવાદી હુઈશી તરત જ વાંધો ઉઠાવે છે.
હા, હુઈશી કહે છે, તમે માછલી નથી, તમને કેવી રીતે ખબર કે માછલીઓને આનંદ આવે છે?
એટલે ઝ્વાંગઝી તરત જ એમના જ તર્કનો ઉપયોગ કરીને જવાબ આપે છે, તમે હું નથી તો તમને કેવી રીતે ખબર કે મને માછલીનો આનંદ ખબર નથી?
અદ્ભુત, આ તો શુદ્ધ તર્કની મર્યાદાઓ બતાવી દીધી. સહજ અનુભૂતિનું પણ મહત્વ છે. બરાબર. અને પેલું બિનઉપયોગી વૃક્ષ વિશેનું સૂત્ર, ઉપયોગીની ઉપયોગિતા સૌ જાણે છે, પણ બિનઉપયોગીની ઉપયોગિતા કોઈ જાણતું નથી. કેટલું સરળ પણ ગહન.
અને મન વિશેનું પેલું અવતરણ,
પૂર્ણ પુરુષ પોતાના મનનો ઉપયોગ અરીસાની જેમ કરે છે, કશું પકડતો નથી, કશું નકારતો નથી, ગ્રહણશીલ પણ ધારણ કરતો નથી, એ અનાસક્તિ અને માનસિક સ્પષ્ટતાનો આદર્શ છે.
બીજું એક પણ છે ને, મોટા અને નાના જ્ઞાન વિશે.
હા, મહાન જ્ઞાન વિશાળ અને ધીરગંભીર હોય છે, નાનું જ્ઞાન સંકુચિત અને વ્યસ્ત હોય છે. આ પણ સમાજની પરંપરાગત સિદ્ધિઓની દોડ પર એક ટીકા છે.
કેટલીક ઓછી જાણીતી વાતો કે દૃષ્ટાંતો પણ છે ને એમના. પેલી ખાલી હોડીની વાત.
હા, ખાલી હોડીનું દૃષ્ટાંત. કલ્પના કરો કે તમે હોડીમાં નદી પાર કરી રહ્યા છો અને અચાનક બીજી હોડી તમારી હોડી સાથે અથડાઈ છે. જો પેલી હોડીમાં કોઈ માણસ હોય તો તમને ગુસ્સો આવશે, તમે બૂમો પાડશો.
સ્વાભાવિક છે.
પણ જો તમે જુઓ કે પેલી હોડી ખાલી હતી, પવનને કારણે તણાઈને આવી હતી, તો તમે કોના પર ગુસ્સો કરશો?
કોઈના પર નહીં, કારણ કે ત્યાં કોઈ હતું જ નહીં દોષ દેવા માટે.
બસ, આ જ ઝ્વાંગઝીનો પાઠ છે. જો તમે તમારી જાતને અહંકાર, અપેક્ષાઓ, હુંપણાથી ખાલી કરી દો તો દુનિયાની અથડામણો તમને એટલી પીડા નહીં આપે, કારણ કે અથડાવવા માટે તમે ત્યાં હશો જ નહીં.
વાહ, આ તો રોજબરોજના જીવનમાં પણ અપનાવવા જેવી વાત છે. અને પેલી ખોપરી સાથેની વાતચીત, એ થોડી વિચિત્ર નથી?
હા, એક કથા થોડી અસામાન્ય છે. ઝ્વાંગઝી રસ્તામાં એક સૂકી ખોપરી જુએ છે, એને લાકડીથી ટકોરા મારે છે અને પૂછે છે કે તારું મૃત્યુ કેવી રીતે થયું. તે રાતે ખોપરી એમના સ્વપ્નમાં આવે છે.
અને શું કહે છે?
ખોપરી કહે છે કે મૃત્યુમાં જે શાંતિ અને મુક્તિ છે એ જીવનની દોડધામ અને દુઃખોમાં ક્યાંય નથી. અહીં કોઈ રાજા નથી, કોઈ ઋતુઓ નથી, સમયનું બંધન નથી, આ તો પરમ આનંદ છે. આ પણ મૃત્યુ પ્રત્યેના એમના નિર્ભય અને સ્વીકાર ભાવને દર્શાવે છે.
એમના મિત્ર હુઈશી સાથેનો સંબંધ પણ રસપ્રદ લાગે છે. બંનેના વિચારો સાવ જુદા હતા, છતાં સતત ચર્ચા કરતા રહેતા.
હા, એ બહુ મહત્વનું છે. હુઈશી તર્ક અને વ્યાખ્યાઓ પર ભાર મૂકતા, જ્યારે ઝ્વાંગઝી સાહજિક અનુભૂતિ અને ભાષાની મર્યાદાઓ પર. તેઓ લગભગ દરેક વાત પર અસંમત થતા, પણ એમની મિત્રતા અને ચર્ચા ચાલુ રહી. આ બતાવે છે કે જ્ઞાન કોઈ એક અંતિમ સત્યના દાવામાં નથી, પણ જુદા જુદા દૃષ્ટિકોણો વચ્ચેના સંવાદ અને રમતિયાળતામાં છે.
અને એમનું પોતાનું વર્તન પણ ક્યારેક તરંગી ગણાતું હશે નહીં? જાણી જોઈને ગરીબ કપડાં પહેરવા, અધિકારીઓની મજાક ઉડાવવી.
હા, એ સામાજિક અપેક્ષાઓને અનુરૂપ થવામાં માનતા નહોતા. એમના માટે પ્રામાણિકતા અને સ્વાભાવિકતા વધુ મહત્વની હતી.
જો કે એમના વિચારોની ટીકા પણ થઈ જશે. બધાને આટલી વ્યક્તિગત મુક્તિ અને સમાજથી અળગા રહેવાની વાત કદાચ ગમી નહીં હોય.
ચોક્કસપણે, ખાસ કરીને કન્ફ્યુશિયસ પરંપરાના લોકો અને પાછળથી માર્ક્સવાદી વિચારકોએ એમના પર રાજકીય નિષ્ક્રિયતા અને સામાજિક બેજવાબદારીનો આરોપ મૂક્યો. એમનું કેવું હતું કે જો દરેક જણ પોતાની જ મુક્તિમાં રચ્યોપોચો હશે તો સમાજની સમસ્યાઓનું શું થશે? આ તો પલાયનવાદ છે.
હા, એ દલીલ પણ વિચારવા જેવી છે. અને એમના નૈતિક સાપેક્ષવાદ વિશે શું? જો બધું જ સાપેક્ષ હોય, સારું ખરાબ દૃષ્ટિકોણ પર આધારિત હોય, તો પછી અન્યાય સામે લડવાનો આધાર શું?
આ પણ એક ગંભીર પ્રશ્ન છે જે ઉઠાવવામાં આવ્યો છે. જો કોઈ નિરપેક્ષ નૈતિક ધોરણો જ ન હોય તો સમાજ કેવી રીતે ચાલે? આ ઉપરાંત ધ ઝુઆંગઝી પુસ્તકના લેખકત્વ અંગે પણ વિદ્વાનોમાં મતભેદ છે. કેટલો ભાગ ખરેખર ઐતિહાસિક ઝુઆંગઝીએ લખ્યો?
અને ક્યારેક એમના વુ વે જેવા ખ્યાલોની ખોટી સમજણ પણ ફેલાઈ હશે, જેમ કે માત્ર આળસ કે કંઈ ન કરવું તે.
હા, એ ગેરસમજ ઘણી સામાન્ય છે, જ્યારે ખરો અર્થ તો કુશળ, સહજ અને યોગ્ય સમયે થતી ક્રિયા છે.
તો આ બધી ચર્ચાના અંતે જો આપણે ઝુઆંગઝીના મુખ્ય સંદેશનો સાર કાઢવો હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે એમનું મુખ્ય સંદેશ છે, સાચી સ્વતંત્રતા અને આનંદ બહારની દુનિયામાં, સફળતામાં કે સામાજિક સ્વીકૃતિમાં નથી. એ આપણી અંદર છે. એ મળે છે કુદરતી પ્રવાહ સાથે સુમેળ સાધવાથી, જળ માન્યતાઓ અને પૂર્વગ્રહોને છોડી દેવાથી, પરિવર્તનને ભય વગર સ્વીકારવાથી, અને જે નકામું કે બિનઉપયોગી લાગે છે તેમાં પણ સુંદરતા અને મૂલ્ય જોવાથી.
એટલે જીવન પ્રત્યે વધુ લવચિક, વધુ જિજ્ઞાસુ અને કદાચ થોડા વધુ રમતિયાળ બનવાની વાત છે. દબાણ અને આગ્રહોને ઓછા કરીને સહજતા કેળવવાની વાત છે.
એકદમ બરાબર. જીવનના ઉતાર ચડાવને, એના પરિવર્તનને સ્વીકારીને એની સાથે નૃત્ય કરતા શીખવાની કળા છે ઝુઆંગઝીની ફિલોસોફી.
આ ખરેખર ખૂબ જ ઊંડો અને આજના સમય માટે ઉપયોગી વિચાર છે. આ ચર્ચા સાંભળનારાઓ માટે હું એક નાનો વિચાર મૂકીને વિરામ લઉં. આજે આપણે ઝુઆંગઝીના જે વિચારોની વાત કરી, પેલું પતંગિયાનું સ્વપ્ન હોય, બિન ઉપયોગી વૃક્ષ હોય, ખાલી હોડી હોય કે પછી સ્વાભાવિકતાની વાત હોય, એમાંથી કયો વિચાર તમારા મનમાં સૌથી વધુ પડઘો પાડે છે? શું એ વિચાર આપણા જીવનની કોઈ માન્યતા પર, કોઈ વર્તન પર સવાલ ઊભો કરે છે? કદાચ આપણે પણ ક્યારેક આપણી ઉપયોગિતાની દોડમાંથી બહાર નીકળીને થોડી બિન ઉપયોગી પણ મુક્ત ક્ષણો શોધી શકીએ. જરૂર વિચારજો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.